એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જેણે સાહિત્ય જગતમાં ખરેખર એક ઊંડી છાપ છોડી છે, માઇકલ ઓન્ડાજેની ધ ઇંગ્લિશ પેશન્ટ.
હા, બિલકુલ. આ માત્ર એક વાર્તા નથી, પણ એમ કહી શકાય કે યુદ્ધ, પ્રેમ, સ્મૃતિ અને ઓળખ આ બધાના તાણાવાણાથી ગૂંથાયેલું એક કાવ્યાત્મક ચિંતન છે.
અને લેખક માઇકલ ઓન્ડાજે શ્રીલંકન મૂળના કેનેડિયન કવિ અને નવલકથાકાર.
બરાબર. એમની કલમમાંથી જે ગદ્ય નીકળે છે ને, એ ખરેખર કવિતા જેવું લાગે. અને એમની જે સ્ટાઇલ છે કથા કહેવાની રીત,
હા, પેલી બિનરેખીય.
હા, બિનરેખીય. સમયના બંધનને તોડીને ભૂતકાળ અને વર્તમાન વચ્ચે એટલી સહજતાથી આવજા કરે છે, જાણે આપણી સ્મૃતિઓ જ વહેતી હોય એમ લાગે.
સાચી વાત છે. અને એમની જે પૃષ્ઠભૂમિ છે, શ્રીલંકાથી કેનેડાનું સ્થળાંતર, એની અસર એમના લખાણમાં દેખાય છે. નહીં, ઓળખ, વિસ્થાપન, સંઘર્ષ જેવા વિષયો.
ચોક્કસ. એ અનુભવો એમના સાહિત્યને એક અનોખું પરિમાણ આપે છે. ધ ઇંગ્લિશ પેશન્ટની વાત કરીએ તો એ 1992માં પ્રકાશિત થઈ
અને તરત જ બુકર પ્રાઇઝ મળ્યું, બેરી અન્સવર્થ સાથે સંયુક્ત રીતે.
હા, અને એટલું જ નહીં, 2018માં તો ગોલ્ડન બુકર પ્રાઇઝ, મતલબ કે છેલ્લા 50 વર્ષની બુકર વિજેતા કૃતિઓમાં શ્રેષ્ઠ.
આજ એની મહત્તા સાબિત કરે છે.
ખરેખર આ કૃતિમાં ઐતિહાસિક તથ્યો છે, પણ સાથે સાથે માનવ સંવેદનાની કાલ્પનિક દુનિયા પણ છે. અદ્ભુત મિશ્રણ છે.
તો આપણી આજની ચર્ચાનો હેતુ શું છે? આપણે આ નવલકથામાં ઊંડા ઉતરવા માંગીએ છીએ, બરાબર?
હા, બરાબર. આપણે એના પાત્રોના મનમાં શું ચાલે છે, એમના જીવનના વળાંકો પાછળ શું અર્થ છુપાયેલો છે અને લેખક કયા મૂળભૂત પ્રશ્નો ઉઠાવે છે, એ બધું સમજવાનો પ્રયત્ન કરીશું.
સરસ. તો ચાલો શરૂઆત કરીએ. ક્યાંથી? વાર્તાના સેટિંગથી.
હા, એ બરાબર રહેશે. તો સમય છે બીજા વિશ્વયુદ્ધનો અંતભાગ. સ્થળ છે ઉત્તર ઇટાલીના પહાડો. ત્યાં એક જૂનો મઠ છે જે બોમ્બારાથી ખંડેર બની ગયો છે, વિલા સાન ગિરોલામો. આ જગ્યા પોતે જ કેને એક પાત્ર જેવી છે.
એટલે કેવું?
જુઓ, એક તરફ યુદ્ધનો વિનાશ છે, તબાહી છે, પણ બીજી તરફ એક વિચિત્ર શાંતિ છે, એક ક્ષીણ થતી સુંદરતા છે. હવા જાણે એકલતાથી, ભૂતકાળના પડઘાઓથી ભરેલી હોય.
અને આવા ખંડેરમાં 4 લોકો આશરો લે છે, 4 ઘવાયેલા આત્માઓ એમ કહી શકાય.
હા, બરાબર. જાણે યુદ્ધે એમને શારીરિક અને માનસિક રીતે તોડીને અહીં ભેગા કર્યા હોય. એમાં મુખ્ય છે એક રહસ્યમય દર્દી.
હા, પેલો અંગ્રેજી પેશન્ટ.
હા, એનું શરીર ભયાનક રીતે દાજી ગયું છે. કોઈ એનું નામ નથી જાણતું, ચહેરો ઓળખાતો નથી. બસ અંગ્રેજી પેશન્ટ. એની સંભાળ રાખે છે હાના,
20 વર્ષની કેનેડિયન નર્સ.
હા, આર્મી નર્સ. યુદ્ધમાં એણે એટલું બધું ગુમાવ્યું છે, પિતા, પ્રેમી, કે જાણે અંદરથી સુન્ન થઈ ગઈ છે.
અને બીજા 2 પાત્રો પણ છે ત્યાં.
હા, ધીમે ધીમે આવે છે. એક છે ડેવિડ કારાવેજીઓ. યુદ્ધ પહેલા ચોર હતો, પણ પછી જાસૂસ બન્યો.
એના અંગૂઠા.
હા, પૂછપરછ દરમિયાન એના અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા. એના શારીરિક અને માનસિક ઘાનું પ્રતીક છે એ. અને ચોથો છે કિરપાલ સિંઘ, એટલે કે કિપ.
શીખ સિપો, બોમ્બ ડિસ્પોઝલ એક્સપર્ટ.
બરાબર. બોમ્બ અને સુરંગો નિષ્ક્રિય કરવાનો નિષ્ણાત. એની હાજરી જ, ખબર છે, સતત ભય અને પેલી નાજુક જિંદગી વચ્ચેનો તણાવ બતાવે છે.
એટલે અહીં યુદ્ધની મારધાડ નથી મુખ્ય.
હા,
પણ આ 4 પાત્રોના અંદરના સંઘર્ષો છે, એમની સ્મૃતિઓ, એમની ઓળખની શોધ, અને સૌથી વધુ તો પેલું હીલિંગ, રૂઝ આવવાની વાત.
હા, એ જ કેન્દ્રમાં છે. શું રાષ્ટ્ર, ધર્મ, સરહદ આ બધા વાળાઓની પેલે પાર જઈને પ્રેમ શક્ય છે? વફાદારી શક્ય છે? શું માનવીય જોડાણ આ બધાથી ઉપરવટ જઈ શકે? નવલકથા આ જ સવાલો પૂછે છે.
અને આ સવાલોના જવાબ મોટે ભાગે પેલા અંગ્રેજી પેશન્ટની સ્મૃતિઓમાંથી મળે છે, નહીં?
હા, એના મોઢેથી મોર્ફિનની અસરમાં ટુકડે ટુકડે એક વાર્તા બહાર આવે છે, ઉત્તર આફ્રિકાના રણની, એક જુસ્સાદાર પણ પ્રતિબંધિત પ્રેમની, અને એનો અંત પણ કરુણ.
અને આ ભૂતકાળની યાદો વર્તમાન સાથે એવી રીતે ભળે છે કે સમય જાણે
પ્રવાહી બની જાય છે. હા,
તો પાત્રોની થોડી વધુ ઊંડી વાત કરીએ. શરૂઆત પેલા રહસ્યમય પેશન્ટથી જ કરીએ?
ચોક્કસ. શરૂઆતમાં તો એ માત્ર એક શરીર છે, દાજી ગયેલું, અવાજ વગરનું, નામ નહીં, ચહેરો નહીં, દેશ નહીં, કશું જ નહીં. એની ઓળખ જ એક પ્રશ્ન છે.
એની યાત્રા બહારની નથી પણ અંદરની છે.
બરાબર. સ્મૃતિઓના ઊંડાણમાં પછી ધીમે ધીમે ખબર પડે છે કે એ અંગ્રેજ નથી પણ હંગેરિયન ઉમરાવ છે, કાઉન્ટ લાઝલો ડી અલ્માસી.
કાર્ટોગ્રાફર, રણસંશોધક.
હા, વિદ્વાન માણસ જે રાષ્ટ્રીયતા જેવી ઓળખને કેને તુચ્છ ગણતો હતો. એના માટે રણ જ એનો દેશ હતો.
એના પાત્રની મુખ્ય બાબતો કઈ ગણાય?
બે વસ્તુઓ. એક, કેથરિન ક્લિફ્ટન માટેનો એનો પ્રેમ, અત્યંત તીવ્ર, બધું જ ભૂલાવી દેવો પણ વ્યભિચારી અને અંતે વિનાશક. અને બીજું, રણ પ્રત્યેનો એનો લગાવ. એના માટે રણ માત્ર જગ્યા નથી પણ એક અવસ્થા છે, સરહદ વગરની, સમય વગરની.
એની વાર્તા એના પોતાના શબ્દોથી જ રચાય છે, નહીં? અનામીપણામાંથી એક કરુણ પાત્ર સુધી.
હા, પણ આ પ્રેમ અને આઝાદીની શોધમાં એ એવા નિર્ણયો લે છે જે વિશ્વાસઘાત જેવા લાગે, રાષ્ટ્ર સાથે, કદાચ પોતાની જાત સાથે પણ.
અને હા ના, જ્યાં પેશન્ટની સેવા માટે રોકાઈ જાય છે એની વેદના શું છે?
હા ના, એ યુદ્ધની શિકાર બનેલી યુવતી છે. પિતા ગયા, પ્રેમી ગયો, એ એટલી ભાંગી ગઈ છે કે માને છે કે એ શ્રાપિત છે.
એટલે
એ માને છે કે તે જેની નજીક જાય એ મૃત્યુ પામે. એટલે જ કદાચ એ આ મરતા માણસની સંભાળ રાખવાનું પસંદ કરે છે. અહીં એ કોઈને નુકસાન નહીં પહોંચાડી શકે એમ એને લાગે છે.
એનું આ કામ ફરજ નથી પણ કરુણા છે.
હા, બિનશરતી કરુણા. અને વિલાના એ ખંડેરમાં એ થોડી શાંતિ શોધે છે, પિયાનો વગાડે છે, પુસ્તકો વાંચે છે.
અને પછી કીપ આવે છે.
હા, અને કીપના આવવાથી એના જીવનમાં ફરી પ્રેમની, કોમળતાની શક્યતા જાગે છે. વિલાના એકાંતમાં જ્યાં કોઈ ભેદભાવ નથી, એ કીપ સાથે એક નાજુક સંબંધ બાંધે છે.
વિલા એના માટે એક અભયારણ્ય જેવું બને છે
થોડા સમય માટે. હા, પણ અંતે એ કેનેડા પાછા જવાનું નક્કી કરે છે, જાણે સ્વીકારતી હોય કે સાચી રૂઝ માટે દુનિયાનો સામનો તો કરવો જ પડે.
હવે કીપની વાત કરીએ. શિક સેપર, એનું પાત્ર કેમ મહત્વનું છે? એ અલગ દૃષ્ટિકોણ લાવે છે, ખરું ને?
ચોક્કસપણે. કીપ કિરપાલ સિંઘ, અત્યંત કુશળ, ધ્યાનસ્થ યુવાન. એનું કામ જ જુઓ, બોમ્બ નિષ્ક્રિય કરવાનું. જીવન અને મૃત્યુ વચ્ચેની પેલી ક્ષણભંગુરતાનું પ્રતીક.
અને એ ભારતીય શીખ છે, બ્રિટિશ આર્મીમાં.
એ જ એની ઓળખની જટિલતા છે. એ બ્રિટિશ સામ્રાજ્ય માટે લડી રહ્યો છે, જેણે એના પોતાના દેશ પર રાજ કર્યું. વિલામાં એને થોડી મુક્તિ મળે છે. એ માત્ર સૈનિક નથી પણ એક વ્યક્તિ છે, હાનાનો પ્રેમી છે.
એ પશ્ચિમી પાત્રોથી અલગ છે.
હા, એનો દ્રષ્ટિકોણ પૌરવાત્ય છે, એની સંવેદનશીલતા અલગ છે.
પણ પછી કંઈક એવું બને છે કે એનો આખો મોહભંગ થઈ જાય છે.
હા, હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ પડ્યાના સમાચાર આવે છે અને કીપ ભાંગી પડે છે.
એના માટે એ પશ્ચિમી સભ્યતાનું પતન છે.
બરાબર. એને લાગે છે કે જે ટેકનોલોજીનો ઉપયોગ એ જીવન બચાવવા કરતો હતો એનો જ ઉપયોગ આવા નરસંહાર માટે થયો. પશ્ચિમી દુનિયા એને અંદરથી સડેલી લાગે છે. અંગ્રેજી પેશન્ટ પણ એને એ જ ભ્રષ્ટ દુનિયાનું પ્રતીક લાગે છે.
અને પછી
એનો વિશ્વાસ તૂટી જાય છે. તે ગુસ્સામાં, હતાશામાં વિલા છોડી દે છે, હાનાને પણ છોડી દે છે. એનું વ્યક્તિગત ઉપચાર વૈશ્વિક વિનાશ સામે ટકી શકતું નથી.
અને ચોથું પાત્ર, કારાવેજીયુ, એ બદલો લેવા આવે છે પણ
એની બદલાની ભાવના ઓગળી જાય છે. શરૂઆતમાં એ પેશન્ટની ઓળખ જાણવા, એને સજા પાવા માંગે છે. એને શંકા છે કે પેશન્ટે જ એને પકડાવ્યો હતો.
પણ જેમ જેમ એ પેશન્ટની વાર્તા સાંભળે છે
તેમ તેમ એને સમજાય છે કે પેશન્ટ પણ સંજોગોનો ભોગ બનેલો, પ્રેમમાં ઘવાયેલો માણસ છે. એની કઠોરતા ઓછી થાય છે. એ વિલાના આ તૂટેલા લોકોના નાના સમુદાયનો ભાગ બની જાય છે.
હાના માટે પિતા જેવો બની જાય છે.
હા, અને પેશન્ટ માટે અનિચ્છાએ પણ એક સાક્ષી બને છે. અંતે એ સમજે છે કે બદલામાં નહીં પણ એકબીજાની વેદના સમજવામાં, સાથે ટકી રહેવામાં શાંતિ છે.
સરસ. આ પાત્રોની વાત થઈ, હવે વાર્તાના પ્રવાહ પર આવીએ. પેલી બે સમય રેખાઓ, વિલા અને રણ, કેવી રીતે જોડાય છે?
હા, તો વર્તમાનમાં વિલામાં શરૂઆતમાં શાંતિ છે. હાના પેશન્ટની સંભાળ રાખે છે, મોર્ફિન, પુસ્તકો, વાતો.
પછી કારાવેજીઓ આવે છે, તણાવ વધે છે.
હા, એ ભૂતકાળ ખોતરવાનો પ્રયાસ કરે છે. પછી કેપ આવે છે, જીવન અને ભય બંને સાથે લાવે છે. એ વિલાની આસપાસના બોમ્બ નિષ્ક્રિય કરે છે.
જે પોતે જ એક રૂપક છે નહીં, પાત્રોના અંદરના ભયને સંભાળવાનું.
બરાબર. અને હાના અને કેપ વચ્ચે પ્રેમ પાંગરે છે, ખંડેરમાં ફૂલ ખીલે એવું. આ સમયરેખા સંબંધો અને ક્ષણિક શાંતિ પર ફોકસ કરે છે.
અને ભૂતકાળ રણમાં શું બને છે?
ભૂતકાળ એટલે 1930નું દશક, ઉત્તર આફ્રિકાનું રણ. પેશન્ટ એટલે કે આલ્માસી ત્યાં રણનો નકશો બનાવે છે આંતરરાષ્ટ્રીય ટીમ સાથે.
ત્યાં એ કેથરીનને મળે છે.
હા, પરિણીત, બુદ્ધિશાળી, આકર્ષક કેથરીન ક્લિફ્ટન. એમની વચ્ચે પહેલા બૌદ્ધિક પછી તીવ્ર શારીરિક આકર્ષણ. એમનો પ્રેમ સંબંધ રણ જેવો જ છે, વિશાળ, બેફામ, નિયમોથી પર, ગુપ્ત, જુસ્સાદાર, ખતરનાક.
અને એનો અંત ખૂબ જ દુઃખદ આવે છે.
હા, કેથરીનનો પતિ જોફ્રી ઈર્ષામાં આત્મઘાતી હુમલો કરે છે, વિમાન ક્રેશ કરે છે.
કેથરીન અને અલ્માસી બંનેને મારવા માટે?
હા, જોફ્રી મરી જાય છે, કેથરીન ગંભીર રીતે ઘાયલ થાય છે. અલ્માસી એને ઉંચકીને પેલી સ્વિમર્સ કેવમાં લઈ જાય છે, મદદ લેવા નીકળે છે.
પણ અહીં રાષ્ટ્રવાદ અને યુદ્ધ વિલન બને છે.
બરાબર. બ્રિટિશ ચોકી પર પહોંચે છે, પણ એના હંગેરિયન નામને કારણે એને જાસૂસ માની લેવાય છે, કેદ કરી લેવાય છે.
એ કેથરીનને બચાવી નથી શકતો.
ના, વર્ષો પછી છૂટે છે, તૂટેલો માણસ. જર્મનોને મદદ કરે છે ફક્ત ગુફા સુધી પાછા પહોંચવા.
અને જ્યારે પહોંચે છે
ત્યારે કેથરીન મૃત્યુ પામી ચૂકી હોય છે. એ હતાશામાં, પ્રેમના અતિરેકમાં એના મૃતદેહને જૂના વિમાનમાં મૂકી ઉડે છે. પણ વિમાન ક્રાશ થાય છે, આગ લાગે છે.
અને એ અંગ્રેજી પેશન્ટ બને છે.
હા, તેના ભૂતકાળ તેની વર્તમાન સ્થિતિને સંપૂર્ણપણે સમજાવે છે.
આટલી જટિલ કથામાંથી કયા મુખ્ય વિષયો, કઈ થીમ્સ બહાર આવે છે? રાષ્ટ્રવાદની નિષ્ફળતા તો દેખીતી છે.
હા, એ તો કેન્દ્રમાં જ છે. અલ્માસીનું પેલું વાક્ય, મને રાષ્ટ્રો પસંદ નથી, રણનું સરહદહીન પ્રતીક, રાષ્ટ્રીય ઓળખને કારણે થતી ટ્રેજેડી અને કિપનો મોહભંગ, આ બધું રાષ્ટ્રવાદની કૃત્રિમતા અને નુકસાન બતાવે છે.
પ્રેમનું સ્વરૂપ પણ મહત્વનું છે, ખાસ કરીને માલિકી ભાવવાળો પ્રેમ.
ચોક્કસ. અલ્માસી કેથરીનનું પ્રેમ તીવ્ર છે, પણ એમાં માલિકી ભાવ છે. શું આવો પ્રેમ ખરેખર મુક્ત કરે છે કે બાંધે છે? શું એ વાસ્તવિક દુનિયામાં ટકી શકે? નવલકથા આ પ્રશ્નો ઊભા કરે છે.
અને ઓળખ, સ્મૃતિ, આપણે કોણ છીએ?
નવલકથા કહે છે કે આપણી ઓળખ કોઈ એક લેબલ નથી. આપણે આપણા અનુભવો, સંબંધો, સ્મૃતિઓ, ભય, આ બધાનો સરવાળો છીએ. પેશન્ટની જેમ ઓળખ સ્થિર નથી, પ્રવાહી છે, વાર્તા કહેવાથી ઘડાય છે.
પેલું હેરોડોટસનું પુસ્તક એનું પ્રતીક છે નહીં?
હા, બરાબર. જેમાં એ પોતાના વિચારો, નકશા, પત્રો ભરે છે. વ્યક્તિગત ઇતિહાસ અને સત્તાવાર ઇતિહાસનું મિશ્રણ.
યુદ્ધનો આઘાત અને તેમાંથી સાજા થવાની વાત પણ છે.
હા, ચારેય પાત્રો ઘાયલ છે. વિલા એમના માટે એક હીલિંગ સ્પેસ બને છે, જ્યાં કરુણા, કલા, માનવીય સ્પર્શથી રૂજાવાની શરૂઆત થાય છે. પણ આ રૂજ બહુ નાજુક છે.
કીપના કિસ્સામાં દેખાય છે એમ.
હા, બહારની દુનિયાની ક્રૂરતા એને તોડી શકે છે. સંપૂર્ણ ઉપચાર કદાચ શક્ય જ નથી.
અને સંસ્થાનવાદની ટીકા પણ છે.
કીપના પાત્ર દ્વારા બ્રિટિશ સામ્રાજ્યવાદ, જાતિવાદ પર સૂક્ષ્મ પણ ધારદાર ટિપ્પણી. અણુ બોમ્બ પર કીપની પ્રતિક્રિયા એ પશ્ચિમી શક્તિની નૈતિકતા પર સવાલ ઉઠાવે છે.
ઓંડાત્સેની લખવાની સ્ટાઇલ વિશે શું કહેશો? પેલી બિન રેખીય કથા, કાવ્યાત્મક ભાષા.
આ ટુકડે ટુકડે કહેવાતી વાર્તા ભૂતકાળ વર્તમાનની આવન જાવન વાચકને પણ વિચારવા મજબૂર કરે છે. જાણે આપણે પણ સ્મૃતિઓના ટુકડા જોડી રહ્યા હોઈએ. અને ભાષા અદ્ભુત,
સંવેદનાઓ જગાડે એવી.
હા, જાણે શબ્દોથી ચિત્ર દોર્યું હોય. એનાથી આખી નવલકથાને એક સ્વપ્ન જેવી ઉદાસી ભરી સુંદરતા મળે છે.
પ્રતીકો પણ બહુ છે. રણ, વિલા, પેલું પુસ્તક, બોમ્બ.
હા, રણ એટલે સરહદહીનતા, જુસ્સો, એકલતા. વિલા એટલે ખંડેરમાં પણ ઉપચારની શક્યતા. હેરોડોટ્સનું પુસ્તક એટલે સ્મૃતિ અને ઇતિહાસનું મિશ્રણ. અને બોમ્બ, કીપ જે નિષ્ક્રિય કરે છે, એ છુપાયેલા ભય. અને અણુ બોમ્બ એટલે આંધળો વિનાશ. આ બધા પ્રતીકો વાર્તાને ઊંડાણ આપે છે.
કેટલા કોટ્સ યાદ કરીએ. પેલું ઓળખ વિશેનું વાક્ય.
હા, આપણે પ્રેમીઓ અને જાતિઓની સમૃદ્ધિ, આપણે ગળી ગયેલા સ્વાદો, આપણે જેમાં ડૂબકી મારી અને જ્ઞાનની નદીઓની જેમ તરી નીકળ્યા તેવા શરીરો, આપણે વૃક્ષોની જેમ ચડી ગયા તેવા પાત્રો, આપણે ગુફાઓની જેમ જેમાં છુપાયા તેવા ભયને સમાવીને મૃત્યુ પામીએ છીએ.
અદ્ભુત. મતલબ કે આપણી ઓળખ કેટલી બધી વસ્તુઓનો સરવાળો છે, કોઈ એક લેબલ નહીં.
બરાબર. અને વિશ્વાસઘાત વિશે પણ?
વિશ્વાસઘાત ફક્ત મોટી બાબતોમાં જ નથી રહેતો. આપણે બધી રીતે વિશ્વાસઘાત કરીએ છીએ. આશામાં, આશાના ઇનકારમાં આપણને જે આપવામાં આવ્યું છે તેનો આપણે વિશ્વાસઘાત કરીએ છીએ, અને આપણને ઘણું બધું આપવામાં આવ્યું છે.
નાની અંગત નિષ્ફળતાઓ સુધી માનવ સ્થિતિની એક દુઃખદ વાસ્તવિકતા.
તો એકંદરે આ નવલકથા કેવી અસર છોડે છે? શું યાદ રહી જાય છે?
મારા મતે એક ઊંડી ઉદાસી ભરી સુંદરતા. ખૂબ રોમેન્ટિક, પણ એ રોમાન્સ કરુણતાથી ઘેરાયેલો છે, અને પાત્રો પ્રત્યે લેખકની કરુણા સ્પર્શી જાય છે.
હા, એ આપણને નાયક, ખલનાયક, વફાદારી, દેશભક્તિ આ બધી વ્યાખ્યાઓ પર ફરી વિચારવા મજબૂર કરે છે.
અને યુદ્ધની અસર વ્યક્તિગત સ્તરે બતાવે છે. ઓળખ અંદરની સફર છે, સ્મૃતિઓ અને પ્રેમથી ઘડાય છે, અને વાર્તા કહેવાની શક્તિ એ પણ મહત્વનું છે.
ધી ઇંગ્લિશ પેશન્ટ ખરેખર એક પડકારજનક પણ એટલો જ સંતોષ આપતો વાચન અનુભવ છે. યુદ્ધના ખંડેરો વચ્ચે પ્રેમ, ઓળખ અને સ્મૃતિની કાવ્યાત્મક ગાથા.
અને અંતે એ જ સવાલ મૂકી જાય છે કે શું સરહદો કરતા સંબંધો અને સહાનુભૂતિ વધુ મહત્વના નથી?
કદાચ એ જ સૌથી મોટો મુદ્દો છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.